વીર સંવત 2492 મહાસુદ છઠ ગુરુવાર તારીખ 27/1/66 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી દોલતરાજની કથ છ ઢાળામાં બીજી ઢાળના શ્લોક 13 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10
નમો નુહિ સૌ આયુર્યાન નમો નુહિ સૌ જયાન નમો નુહિ સૌ ત્રિકાળવર્તી શ્રાવણ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદ મોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સુમતિ સ્વાહાય સ્વાનુભૂત્યા ચાસ્તિ ચિત સ્વાહાય ભવાય સર્વમાં
બાર ગાથા પૂરી થઈ 13મી ગાથા ગ્રહિત મિથ્યા જ્ઞાન નું લક્ષણ એવો એક વિચાર એ પહેલા આવ્યો આ આત્મા જે છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ મિથ્યા જ્ઞાન છે નાના આત્મા છે તે જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાનની પર્યાયો જે 5 છે મતિ સુત અવધિ મન અને કેવલ કેવલ જ્ઞાન નો એક સમય નો પર્યાય પોતાના અનંત ગુણોની પર્યાય અને પોતાની પણ પર્યાય વ્યવસ્થિત કેવલ જ્ઞાન નો પર્યાય પણ સમય સમય જે વ્યવસ્થિત છે તે થવાનો છે માય અનંતકાળ એ થાય છે ને એટલે કેવલ જ્ઞાન નો પર્યાય પોતાના ગુણની પર્યાય જે જ્ઞાનની પર્યાયની વ્યવસ્થિતપણું અને બીજા દ્રવ્યોના જે સમય સમયની જે પર્યાય છે તેને બરાબર વ્યવસ્થિતપણે જાણે એ મતિ જ્ઞાન પણ તે જ રીતે વ્યવસ્થિત જાણે અલ્પ ઓછું એનો પ્રશ્ન નહીં અત્યારે શુદ્ધ જ્ઞાન પણ એ રીતે જાણે એનો વ્યવસ્થિત જાણવાનો ને અમે વ્યવસ્થિત પર્યાય વ્યવહારે છે એનું જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે શુદ્ધ જ્ઞાન પણ પોતાની અનંત ગુણોની અને પોતાની પણ પર્યાય વ્યવસ્થિત થાય તેને જાણવાનો સ્વભાવ છે પરની પણ વ્યવસ્થિત જે થાય તે પર્યાયનો એને જાણવાનો સ્વભાવ છે અવધિ જ્ઞાન પણ એ પોતે પોતાની વ્યવસ્થિત જે પર્યાય સમય સમય થાય એને જાણવાનો સ્વભાવ અને આદિ જે રૂપી આદિ પર્યાય એને યોગ છે એને પણ જાણવાનો સ્વભાવ એમ મનોપરિજ્ઞાન પોતાની વ્યવસ્થિત પર્યાય સામાના પણ એને યોગ જેટલી જાણવાની યોગતા તેની વ્યવસ્થિત પર્યાયને જાણવાનો સ્વભાવ છે હવે એ બધી કેવળ જ્ઞાનાદિ પર્યાયનો સ્વભાવ પોતાને અને પરને જેમ છે તેમ જાણવું એમાં કેમ છે અને કેમ કરવું ફેરફાર એ વસ્તુનો સ્વભાવ નથી તો એવો પર્યાય એક ગુણમાં અનંત અનંત પર્યાય પડી છે મતિ સુત અવધિ મન પર્ય વગેરે અને કેવલની જે અનંત પર્યાય છે જ્ઞાન ગુણમાં અનંતપણે અનંતપણે રહી છે એવો જ્ઞાનનો ધરનાર આત્મા જેને વસ્તુનું સ્વરૂપ જ વ્યવસ્થિત પૂતી પોતાને જાણે પરને જાણે એવો જ એનો સ્વભાવ થયો એક સમયનો નહીં પણ આખો ત્રિકાળી સ્વભાવ ભાઈ વસ્તુ જેવી છે એમ અહીં તો પર્યાયથી જ લઈ અહીં ગુણમાં જો ગુણ લઈ દ્રવ્ય એવી વસ્તુ છે આ વાત છે આ વસ્તુ છે સમજાવું કાંઈ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જે કહ્યું એનો અર્થ થયો કે જ્યાં નિર્ચય જ્ઞાન નો કર્યો એટલે દરેક પર્યાય પોતાની મતિ શુદ્ધિ મન પર્યાયની પણ વ્યવસ્થિત થાય છે અને તે જાણે, અને બીજા ગુણોની પર્યાય પણ ક્રમસર થાય ક્રમવર્તી તેને જાણે, એને યુગ જે સામે દ્રવ છે એને જાણવા એની પણ એ રીતે જાણે. એક પર્યાય ને એવી ત્રણકાળની પર્યાય કે સર્વજ્ઞ સાધી અનંતની પર્યાય કેવું જ્ઞાનની એ પણ જાણે, અને સામી અવસ્થા જે અનંતની થાય છે તે જાણે, એવી અવસ્થાનું આખો પિંડથી જ્ઞાન ગુણ એ ગુણમાં વ્યવસ્થિત જાણવું સ્વપરનું એવું જ એનું સામર્થ્ય. આવા સ્વભાવવંતને આત્મા ન માને અને બીજી રીતે માને તો એ આત્મા જ એને માન્યો. આ તો હવામાં વળી એ હેલો છું સમજાણો કઈ. ભગવાન જ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે કે એનો કોઈ પણ પર્યાય પણ વ્યવસ્થિતપણે પ્રમેય અને વ્યવસ્થિતપણે બીજાને જાણે એનું નામ જ્ઞાન. સમજાય છે કઈ જમભાઈ? સમજાય જમા? વિચાર કરીએ ઠીક કર્યું, બહુ સારી વાત. આમ કહ્યું ને આ તો ઉત્સાહથી એકદમ આ વાત આવી છે મગજમાં કે વસ્તુ જ આવી છે એમાં વિકલ્પ ને અવકાશ જ નથી. આમ કેમ પરમા કે મારામાં આમ કેમ, આમ કેમ તો વ્યવસ્થિત જાણવાનો સ્વભાવ એમાં આમ કેમ એ વિકલ્પ જ ન હોય. સમજાણું કઈ વીણું પડે પણ વસ્તુ આત્માને જ્ઞાન કહ્યું છે ને ભાઈ, જ્ઞાન થી આત્મા એમ કહ્યો છે ને એ તે ઉપરથી એકદમ પછી વિચાર હાલી ધારા કે જ્ઞાન થી આત્મા એટલે કે જ્ઞાન તો જાણે તે આત્મા એટલે કે એની જેટલી પાંચ પર્યાય છે દરેક જાણે 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 તે આત્મા. જ્ઞાનમાં જાણવું છે કઈ ફેરવું કોઈનું પોતાનું ફેરવું એમાં નથી એને. સમજાણો? હા તમારું મકાનનું ખેતરમાં પડતું નહીં એ વિચારમાં એકદમ આ વિચાર એમાં પાછા. પણ જે સમય જે ક્ષેત્રે જે પ્રકારે જે પર્યાય થવાની એને ફેરફાર કરે કોણ? સમજાય છે કઈ? એ જ્ઞાનનો તો સ્વભાવ જ એવો છે એટલે કે એની પર્યાયનો સ્વભાવ એવો, એના ગુણનો સ્વભાવ એવો અને એ દ્રવ્યનો સ્વભાવ એવો. એવો જ એનો સ્વભાવ છે એમ નિર્વિકલ્પણે જ્યાં જ્ઞાનનો નિશ્ચય અનુભવ થયો જાણવાનું બાકી રહ્યું ક્યાંય બીજું છે જ નહીં એને. સમજાણું કઈ? એ રાગ આવે એ નહીં જાણે કરે નહીં, એ દ્રવ્યનો સ્વભાવ એવો છે. કયું સમજાણું આમાં કઈ? જ્ઞાન આત્મા એમ કહો તો જ્ઞાન આત્મા ને જ્ઞાનની પર્યાય તે પણ આત્મા એમ થયું ને ભાઈ? હે પર્યાય તે પર્યાય વાન ની એટલી પર્યાય પર્યાય વાન એક છે, ગુણ ને ગુણ એક છે, અભેદ છે. તો એ જાણનાર 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 જે જાણવાની દશાનું જ્ઞાન અને જાણે તે વ્યવસ્થિત પરની પર્યાયનું જ્ઞાન, બસ એ બધું જાણવું જ એના પિંડમાં પીણ્યું છે. આત્માના પિંડમાં એટલે એનું શરીર જ એવું છે, શરીર એટલે આત્માનું શરીર, આત્મપિંડ જ એવો છે, આત્મ શરીર એવું છે, એટલે ચૈતન શરીર જ એવું છે. એ એક સ્વ પરની જેવી વ્યવસ્થિત છે તેવું તેને તે પ્રકારે સહેજ જાણવું, એ જાણવું દ્રવ્યમાં ગુણમાં અને પર્યાયમાં ત્રણેયમાં વ્યાપેલું છે. સમજાણું કહાય? આ રીતે આત્માને જો માને તો એને આત્મા માન્યો કહેવાય. બીજી રીતે આત્મા માને તો એ આત્માની સ્થિતિ નથી, એથી વિપરીત માને તો એને આત્મા માન્યો નથી. સમજાય છે? અંદર તો બહુ ગંભીરતા ઘણી આવતી હતી, પણ હવે આ ભાષા પછી આપણે જોઈએ ને, જે પ્રમાણ આવે ને. ઓહો, હા, એકલો ચૈતન્ય ગોળો એ જ્ઞાન દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલું છે, અને એ વ્યાપેલું તે વ્યવસ્થિત પોતાને, બીજા ગુણોને, બીજા દ્રવ્યને એ રીતે જાણવાના સ્વભાવ વાળો એ પર્યાય ગુણ ને દ્રવ્ય ત્રણેયમાં વ્યાપેલું જાણવું, આ રીતે એને અનુભવમાં આવે, આ એને આત્મા માન્યો ને જાણ્યો. ધર્મચંદજી, અરે આમાં વાદ વિવાદ ને સ્થાન ક્યાં છે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા એટલે કે ચૈતન્ય સૂર્ય એટલે કે સ્વપર ને જાણવાના સ્વભાવથી સત્વથી ભરેલું તત્વ, એની પર્યાયમાં એ સ્વભાવ, એમાં પહેલા પછીનો પ્રશ્ન નથી ક્યાંય પર્યાયમાં. હા, પેલા આ પછી જ્ઞાનમાં જાણવાનું નહોતું તો વિષમતા થઈ ગઈ. હે, સમજાણું? એથી એવું સ્વરૂપ નિશ્ચયમાં આવ્યું કે આ વસ્તુ તો આવી જાણવાના સ્વપર પ્રકાશના સ્વભાવથી ભરેલી, અને વ્યવસ્થિત પોતાની અને બીજા ગુણોની બીજા દ્રવ્યની પર્યાયને જાણવું જ એટલો એનો સૌથી બસ, અને એ જાણવું એને આત્મા કહેવામાં, એને બીજું જાણવાનું કર્યું એ જાણે કર્યું એ ક્રિયા. સમજાય છે કાંઈ? એ ભીતાભાઈ, પછી આનાથી આમ થયું, આનાથી આમ થયું, એ વસ્તુમાં રહેતો? એના ગુણમાં એનો ગુણ એવો છે, ગુણ ગુણ જ્ઞાન ગુણ જ્ઞાન એ ગુણનો ગુણ એવો છે. જ્ઞાન ગુણ એનો ગુણ એવો એટલે સ્વભાવ છે, બસ જાણવું. એવો આત્મા ફક્ત સ્વપર ને જાણવાની કાતરી એકલી ચૈતન્ય સૂર્ય. સમજાય છે? એનો નાનો પર્યાય મતમતી હોય તો એ જાણવું, એમાં વ્યવસ્થિત જાણે છે, ઉઠવો અત્તાનો પ્રશ્ન નથી. શુદ્ધ પણ એમ જ જાણે, કારણ કે એના ગુણમાં સ્વપર ની વ્યવસ્થિત જાણવાનો તાકાત સ્વભાવ છે, માટે એની પર્યાયમાં પણ સ્વપર ને જાણવાની પર્યાય ને વ્યવસ્થિત ને જાણે છે બધા. સમજાણું કાંઈ? અને એમાંથી કેવલ જ્ઞાન પર્યાય તો સાદી અનંત રહી પાછી. મતી શુદ્ધ અવધિ મન પર્યાય તો બહુ જ અલ્પ પર્યાય છે. અલ્પ એટલે બહુ થોડો કાળ રહેનારી છે. અને હે, અને કેવલ પર્યાય તો એથી અનંત ગુણી રહેનારી છે ભાઈ. કેવલ પર્યાય તો અનંત 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 ગુણી, જે પર્યાયો ચાર જ્ઞાન ની થઈ એટલા કાળમાં જે કાળ ગયો એથી અનંત ગુણો કાળ કેવળ પર્યાય એમને રહેવાની છે. હવે એ કેવલની પરિપૂર્ણતામાં પોતાનું પરનું સ્વપર વ્યવસ્થિત જાણવું, એવો જ એનો સ્વભાવ છે. એટલે આખો ગુણનો જ એવો એનો સ્વભાવ છે. નહીં વાંધા તક. ચર્ચા વાદે પાર પડે એવું નથી, વસ્તુનો સ્વભાવ સમજે તો પાર પડે એવું થાય. સમજાય કામાં? એ ભગવાન આત્મા આવું જેનું જ્ઞાન છે તેને સુશાસ્ત્રનું જ્ઞાન કહેવામાં આવે છે, એનાથી વિરોધ છે તેને સામા શાસ્ત્ર હાથમાં હોય તો પણ તેને કુશાસ્ત્રનું જ્ઞાન છે એમ કહેવામાં આવે. આ કુમતી આવ્યું ને જરી વધારે વિચાર ઉઠો મને, આ ભારે ભાઈ કુમતી થી રચાયેલા શાસ્ત્રો પણ સુમતી થી રચાયેલા શાસ્ત્રો હોય પણ જેની મતીમાં કુમતી પણ પોતાને છે, સમજાય છે? તો એનો શાસ્ત્ર અભ્યાસ થઈને એને તો કુમ સૂત્ર પણ પ્રેમો છે. શાસ્ત્ર શું કરે એ તો પર વસ્તુ છે. સર્વજ્ઞ શું કરે? સર્વજ્ઞ સામાના જાણવાની અપેક્ષા એ પર વસ્તુ છે. દીવધ્વની શું કરે? સમજાણું કાંઈ? ભગવાન આત્મા આવો સાદી અનંત કેવળ જ્ઞાન પર્યાય અનંત 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 ગુણો જેના ગુણના પટમાં એક સમયમાં વર્તમાન બધું પડ્યું છે અમારું, એવા ગુણને તો સ્વપર વ્યવસ્થિત જાણવું એવું જેનું સામર્થ છે એ સિવાય વિપરીત રીતે માને તો નથી તેણે આત્મદ્રવ્યને માન્યું, નથી એના ગુણને માન્યા, નથી એને પર્યાયને માની, નથી એને બીજા દ્રવ્યને ગુણની પર્યાય જેમ છે તેમ એને માની નથી.
બરાબર
સમજાણું કાંઈ? એટલું આવ્યું વ્યવસ્થિત એ જ્ઞાનનો જેવો સ્વભાવ છે એમ કેમ થાય? આનો પરિણમનનો સ્વભાવ જ્ઞાનનો એવો કે ભાઈને જાણવું એ પણ સામે વ્યવસ્થિત હોય ત્યારે જ્ઞાન જાણે સમય બધું આમ નામ જાણે એટલે એનો શું? હા હા, દ્રવ્યનું વ્યવસ્થિતપણું, એના ગુણોનું વ્યવસ્થિતપણું, એની પર્યાયનું વ્યવસ્થિતપણું, પર્યાયનું વ્યવસ્થિતપણું તો એની ગુણની શક્તિમાં પણ વ્યવસ્થિતપણે પ્રણવું એ જ એનો સ્વભાવ છે તાકા. સમજાય છે? મારો પણ આમાં કર્મ શું એવું એ મારો ને ભાઈ, આત્મા જ્ઞાન નો પિંડ આ રીતે સર્વજ્ઞ પર્યાય ની પૂર્ણતા ના અનંત પર્યાય નું સામર્થ્ય પામો એવું જે જ્ઞાન ગુણ, એ ગુણ નો ધરનાર આત્મા છે જ્ઞાન, અને જ્ઞાન છે બસ એને તો આ રીતે સ્વપર વ્યવસ્થિત છે એ જાણવું એટલે એમાં વ્યવહારે જાણેલો પ્રયોજન માન છે એ પણ એમાં એ વાત આવી જાય છે. બહારની ગાથાનો જે સિદ્ધાંત છે રચનાજીનું ઉપદેશની સર્વોત્કૃષ્ટિનું કાપ એનું સબ મત રહત હે તરતે નિય સંભાવ, શાસ્ત્રની કોઈ પણ ખેતી વાસીઓ એ વર્ષે આ વાત બધી યથાર્થ ઉભી થાય છે. સમજાણું કાંઈ? એ વસ્તુ વ્યવહારે જાણેલો પ્રયોજનવાન કીધો ભગવાન સંકુંદાચાર્ય બહારની ગાથામાં, એના જ વાંધા ઉઠ્યા એ વાંધા અપરમે સીધા ભાવે એટલે કે જે પરમમાં નથી તેને વ્યવહાર કરવાનો કયો એમ છે જ નહીં ભાઈ. જે પૂર્ણ દશામાં કેવલ્યાદિ દશામાં સ્થિત નથી એને અધૂરી દશામાં જે જ્ઞાનમાં ઓલો રાગ બાકી એને જાણવાની જ્ઞાનની દશા એવી રહે છે પોતાની વ્યવસ્થિત ને રાગ પણ વ્યવસ્થિત એને જાણવાનો એટલો ભાગ રહી જાય આ તરીકે સ્વદ્રવ્યની પર્યાયનો રાગ તરીકે કેવળીને એ રહેતું નથી. સમજાણું કાંઈ? એથી ત્યાં ભૂતાર્થ સ્વભાવ ભગવાન આત્મા એને આશ્રિત થયેલું જ્ઞાન એ જ્ઞાનમાં હજી અપૂર્ણતા અને રાગ આદિ છે તેને જાણવું એના વ્યવહાર કયો એને વ્યવહારનું જ્ઞાન વ્યવહાર જાણવો કેલ સિવાય કોઈ બીજી ચીજ જ ઉભી થતી નથી અમારે. સમજાણું કાંઈ? ભૂતાર્થ એક સમયમાં ભગવાન આત્મા આવા ગુણ વાવ તત્વ એક રૂપે એની દ્રષ્ટિ થતા એ દ્રષ્ટિ વાવ અંદર જ્ઞાન એને અપૂર્ણતા અધૂરા છે, એથી તેને વ્યવહાર જાણી લો પ્રયોજનવાનું કહેવામાં આવ્યું છે. કેવળી નહીં નથી, એને એ કારણે લોકાલોક બધું નિમિત્ત છે. બસ આટલી વાત છે, બીજું કઈ છે નહીં. ધર્મચંદજી, હવે અહીંયા ગ્રહિત મિથ્યા જ્ઞાન નું લક્ષણ આથી ઊંધું એ બે છે એમાં. સમજાય છે? કાંઈ એકાંતવાદ દૂષિત સમસ્ત વિષયાદિક પોષક અપ્રશસ્ત કપિલાદિ રચિત શુતકો અભ્યાસ કુમતિ. એમ છે ને એમાં શું છે? એમાં હા એમાં છે એમાં કુમતિ ન વિરચિત શુતકો અભ્યાસ સોહે કુબોધ બહુ દે ન ત્રાસ. એકાંતવાદ એકાંત રૂપ કથનથી દૂષિત ખોટા, એટલે વસ્તુ અનેક ધર્માત્મક છે, નીચે છે એનું, તેમાંથી કોઈ પણ એક ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી મિથ્યા. આત્મા આદિ દરેક વસ્તુ અનિત પણ છે, નિત્ય પણ છે. વસ્તુ સ્વરૂપે એક છે, ગુણ પર્યાય અનેક છે. એ રીતે વસ્તુ ન માનતા એનો એક જ પક્ષ માનવો તો વસ્તુની સર્વાંગતા એની દ્રષ્ટિમાં રહેતી, અને સર્વાંગ માન્યા વિના અસર્વાંગને સર્વાંગ માને એને અનેકાંત ન માનતા એને એકાંત માન્યું છે. વસ્તુના સર્વાંગો જેટલા છે, અંગો જેટલા પ્રકાર પર્યાયના નીચે નીચના, સમજાય છે? ગુણ પર્યાયના આખો ગુણ પર્યાય એક સમયનો એ બધા નીચે નીચે છે. એ રીતે એનો સર્વાંગપણું ન માનતા એનું એક જ અંગપણું માને નિત્ય છે તો પર્યાય રહી જાય છે, અનિત્ય છે તો ગુણ દ્રવ્ય રહી જાય છે. સમજાણું કાંઈ? તો વસ્તુનું સર્વાંગપણું માનવું એનું નામ અનિકાંત છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. વસ્તુનો એકાંગ માનવું, એક પડખું જ માનવું, પર્યાય જ માનવી ને ગુણ ન માનવો, ગુણ જ માનવો ને પર્યાય ન માનવી, સમજાય છે કાંઈ? એને એકાંતવાદ એક પક્ષી મિથ્યા જ્ઞાન કહે. ઘણી વાત છે, એકાંત કથન થી દૂષિત અથવા વિષયાદિ પોષક. એટલે શું કીધું? જે પાંચ ઇન્દ્રિયના વિષયો પર સન્મુખ ના ભાવ, એ પર સન્મુખ જાય છે, સમજાય છે? એવા વિષયના પોષકો સ્વ વિષય જે આત્મા એનો અનાદર કરીને પર તરફના એકલા વિષય તરફના ભાવ એને પોષનારા એકાંતિક કુશાસ્ત્ર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિયોનો વિષય બાહ્યના એના તરફના લક્ષથી જ આત્માને લાભ મનાવનારા એ સ્વ વિષય આખો આત્મા એમાં રહી જાય છે. સમજાણું કાંઈ? કરવા વાળા કુમતી નથી, કપિલ વગેરે બનાવેલા અથવા કુમતીઓ એ બનાવેલા જેવું દ્રવગુણ ને પર્યાયનું સ્વરૂપ છે એવું જાણ્યા વિના પોતાની કલ્પનાના તર્કોટીથી તર્કોના સમૂહ એનાથી રચેલા શાસ્ત્રો, સમજાય છે? એ ખોટા અપ્રશસ્ત છે, જેમાં સત્ય સિદ્ધાંતનો વિરોધ આવે છે, સમજાય છે? એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ આ ધર્મ બુદ્ધિ અભ્યાસ કરવો, આમ આપથી જ્ઞાન મળશે. એમાં પણ સમ્યક જ્ઞાનના એ શાસ્ત્રો છે એમ જાણીને અભ્યાસ કરવો. આમ અભ્યાસ કરે એ તો કુશાસ્ત્ર ગમે એવા હોય, સમજાય છે? એને શાસ્ત્ર જાણીને અભ્યાસ કરવો, પઢવા બીજા પાસે, પઢાવવા બીજાને ભણવા, એ બીજા પાસે સાંભળવા. આવી વાત ભાઈ, એ કુશાસ્ત્રો જેમાં એકાંતપણું છે, જેમાં અનેકાંત વસ્તુ સિદ્ધ થતી નથી, એને સંભળાવવા. એવા કુશાસ્ત્રોને જગત પાસે સંભળાવવા, એ બધા મિથ્યા જ્ઞાનનું પોષણ છે. સમજાણું ખાય? તે કુબોધના મિથ્યા જ્ઞાન છે, જો તે ઘણા દુઃખને આપવા વાળું છે, એ ત્રાસદાયક છે. સુબોધ કુબોધ બહુ દેન ત્રાસ. હા હા હા, સમજાણું ખાય? એક આમાં અર્થ એ કર્યો છે ભાઈ, આમાં જઈશ બીજો આમાં ક્યાં આમાં આમાં આમાંથી એવો જ કર્યો છે. ત્રીજા પૂરું થયા પછી આમાં કે મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન કે વિદ્યમાન રહેતી હોય, એટલે આ તો આપણું નથી પણ પહેલાનું આધારનું છે, એ જરીક આમાં નાખ્યું. આ એ છે વિરાચન એનું બને કે જે આવી કુશાસ્ત્રનું જ્ઞાન અને મિથ્યા દર્શન એના વિદ્યમાન રહેતે હોય, મનુષ્ય ચારિત્ર કે નામ પર જો કુછ ભી ધારણ કરતા હૈ, ચારિત્ર ને નામ પર મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન છે, એવા એના ઉપર ચારિત્રના નામ પર વ્રત આદિ, વ્રત નિયમ ઉપવાસ આદિ કરતા હૈ, ઉસે ગ્રહિત મિથ્યા ચારિત્ર કહા ગયા હૈ. સમજાણું કાય? આવું જે જ્ઞાન છે મિથ્યા, જે 13માં ચાલે એ પેલા મિથ્યા દર્શન ચાલે, એવા મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન સહિત વાળો જીવ કોઈ ચારિત્ર ધારણ કરે, એટલે કે વ્રત ને નિયમ ને અપવાસ આદિ ધારણ કરે, એ બધા કુચારિત્ર છે. પંદગઢ વાળે લખ્યું એમ નથી, અહીં તો આ પેલા આમાં આમાં લખ્યું એમાં છાપું. અરે ભગવાન શું કે જો આમાં એ છે, જો એ લખ્યું તો સમજાણો. ફીર જો ક્રિય વળી જેને મિથ્યા શ્રદ્ધા જ્ઞાન સહિત, મિથ્યા અગ્રહિત હો કે ગ્રહિત હો, એના સહિત જેને ચારિત્ર ધારણ કર્યું છે, એ ચારિત્ર કેવા વ્રત ને અપવાસ આદિ ક્રિયા, વ્રત નિયમ ઉપવાસ ચોવ્યાર સમય પણ વગેરે માન ના માન્ય, એ ગ્રહિત મિથ્યા ચારિત્ર કહા જાતા હૈ, એને તો ગ્રહિત મિથ્યા ચારિત્ર કહેવાય. હવે ફિર જો ક્રિયા એ કેવળ શરીર કોઈ દુઃખ પહોંચાડવાને વાલી હૈ, એની ક્રિયાનું શું કેવું છે? કેમ આ પંચાંગની ને આ તો આવી મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન સહિતના જૈનના નામ ધરાવનારા વ્રત તપાદી અપવાસ કરે તો પણ કુશ ચારિત્ર છે, મિથ્યા ચારિત્ર, ગ્રહિત મિથ્યા ચારિત્ર. એમ તો પછી ક્રિયા એ કેવળ શરીર કો દુઃખ પહોંચાડવાને વાલી, આગળ આવશે માન પ્રતિષ્ઠા યશ કામના ઓર પૈસાનો લાભ આદિ ઈચ્છા સંચી જાતી હૈ, સ્થાવર જીવન કી હિંસા કરવાની વાલી હૈ, ઉનમે તો આત્મહિત કી કલ્પના હી નહીં કી જા સકતી, એ કારણ આચારો ને એસી ક્રિયાઓ કો મિથ્યા ચારિત્ર કહા. સમજાય છે કાંઈ? અને પંચાંગની તપને મેં અગણિત સ્થાવર જીવો કી હિંસા હોતી હૈ, જટા જુટ જટા રાખે છે ને, ધૂમ વગેરે ઉત્પન્ન હોતે હૈ, શરીર કો રાખ લગાને સે તિલક મુદ્રા આદિ કરને સે માન પ્રત્યય આદિ કી ભાવના સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોતી હૈ, એની પ્રકાર આસન લગાને શરીર કો ખેદ માત્ર હોતા હૈ, કોઈ આત્મલાભ પ્રત્યેક નહીં હોતા, સબ કા યુ આત્મજ્ઞ પુરુષોને મિથ્યા ચારિત્ર કહા હૈ, ધરાવનારા પણ મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન ઉમદાથી જે વ્રત ધારણ કરે એ પણ કુચારિત્ર છે, અને અનુમતિ ની આવી ક્રિયાઓ ખેદ છીન શરીરને કમનારી એ પણ મિથ્યા ચારિત્ર, સ્વપર કા વિવેક નહીં હોતા, મેં કોણ હું પર બનાતે. આ તો માર્ગ તદ્દન જ્ઞાન સંપન્ન વિવેક છે, એમાં બીજી કોઈ ક્રિયા રાગની ક્રિયા પ્રિયા એના સ્વરૂપમાં એવું જ્ઞાન અને દર્શન આત્માના ભાન ન થાય. અને જે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન રાખી અને કોઈ વ્રત આદિ ધારણ કરે ચારિત્ર ને નામે એમ તે બધા મિથ્યા ગ્રહિત ચારિત્ર છે, ગ્રહિત મિથ્યા ચારિત્ર છે. વસ્તુ અનેક ધર્માત્મક છે, એમાંથી કોઈ વસ્તુ કહેવાના એક જ ધર્મ ને આખી વસ્તુ કહે. વિષય કષાયાદી પુષ્કરવા વાળા કુગુરુ ના બનાવેલા, કુમતી વાળા એ બનાવેલા શાસ્ત્ર. સમજાય છે? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાની, એમણે કહેલા એને અનુસારે આચાર્યોએ રચેલા, એના સિવાયના કુમતીએ કરેલા. સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિ થયો એમ છે ને? આમ તો વાંચે બધા એમના ગમે વાંચે ને, આ શાસ્ત્ર છે આમાં કઈ નીકળશે તત્વ આમાં છે એમ બુદ્ધિથી લખવા લખાવવા ભણવા ભણાવવા એ સાંભળવા ને સંભળાવવા એને ગ્રહિત મિથ્યા જ્ઞાન કહે. સમજાણું કઈ? જે શાસ્ત્ર જગતમાં સર્વથા નિત્ય જ એટલી ગુણ જ માને ને પર્યાય ન માને, એક જ માને પણ અનેકપણું ન માને, અદ્વૈત માને અને સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ એમ માને અને કોઈ પદાર્થ નથી એમ વર્ણન કરે, તે શાસ્ત્ર એકાંતવાદથી દૂષિત હોવાથી કુશાસ્ત્ર છે. એક જ આત્મા છે, બધું બીજું કાંઈ નથી, સર્વવ્યાપક બધા આત્મા એક જાત છે. એક જાત એટલે એક સંખ્યા એક એમ માનનારા એના કરેલા શાસ્ત્રો બધા કુશાસ્ત્ર છે, એનો અભ્યાસ પણ કુશાસ્ત્ર છે. સમજાય છે કાંઈ? વસ્તુને સર્વથા ક્ષણિક નિજ બહુ જ માને છે ને, એ હામે લીધું બધાની હામે. ગુણ ગુણી સર્વથા જુદા માને, ગુણી ભગવાન ને જ્ઞાન તદ્દન જુદો જુદો રહ્યો તો ગુણી કહેવાનો કઈ રીતે? એમ સર્વથા ગુણી ભગવાન ને એનો જ્ઞાન ગુણ એ સંયોગે માને કેટલા, કારણ કે જ્ઞાન પ્રગટ થાય છે ને વધારે વધારે પ્રગટ કેમ થઈ તું ક્યાં હતું એમ કે બહાર ક્યાં પણ અંદરમાં શક્તિ રૂપે હતું, એકાગ્ર થતા આવ્યું અંદરથી એ ગુણગુણ એક હતા તો આવ્યું એમ એને ખ્યાલમાં આવ્યું નહીં. સમજાણું? પર્યાયમાં વધારે થાય વધારે થયું ક્યાંથી એમ કે બહાર ક્યાં? એટલે ગુણગુણીની અભેદતાની સ્વીકાર નથી. ભગવાન ગુણી આત્મા એની શક્તિનું સત્વ આખો ગુણ એની એકાગ્રતાથી પર્યાય દશા આવે એમ અભેદ ન માનતા એકાંત ગુણગુણીનો ભેદ જ માનવો. સમજાય છે? કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ સાચી નું જ્ઞાનનો સંયોગ દર્શનનો છે બહારથી, અથવા જગતનો કોઈ કરતા હર્તા માને એવા શાસ્ત્ર બધા કુશાસ્ત્ર છે. અને નિયંતા છે એમ વર્ણન કરે, એક નિયંત્રિત બધી વસ્તુને રાખનારો એક ભગવાન છે. સમજાય છે? વસ્તુ વ્યવસ્થિત નિયંત્રિત છે, એને કોઈ નિયંતા કરતા માને એવા જે શાસ્ત્ર હોય બધા કુશાસ્ત્ર છે. એનો ભણવો અભ્યાસ કરવો ભણાવવું સાંભળવું સંભળાવવું બધું મિથ્યા જ્ઞાન છે. એ બધું અહી એમાં અનુમોદન આવે ને અનુમોદન આપી એને છાપવું છપાવવું એને છાપવાનું આવ્યું મગનલાલજીનું એને કર્યું છે ને બધું એવી ચોપડી બહુ છપાવ્યું છે. એ લૌકિક વાત છે, એ કઈ ધર્મ હોય તો એ વેપારની રસ વસ્તુ તથા જુઓ આમાં જરી વાત કરી છે ને કે કુમતી રચિત સૂત નો અભ્યાસ છે ને એમાં કપિલાદી એમાં બધા આવે છે. જે શાસ્ત્રમાં એકલી પરની દયાથી સંસાર નાશ થાય એમ બતાવ્યું હોય એ શાસ્ત્ર પણ કુશાસ્ત્ર છે. ત્યારે આમાંથી તર્ક કરે કે આમાં દયાનો ધર્મ બતાવ્યો છે ને એ દયા ધર્મ વ્યવહાર ધર્મ બતાવ્યો છે. સમજાય છે? સર્વજ્ઞના શાસ્ત્રમાં પરની દયાનો સ્વભાવ એ નિશ્ચય અપોતાનો સ્વભાવ અરાગીની દશા શ્રદ્ધા પ્રગતિ છે ત્યારે એ સ્વભાવને વ્યવહાર ધર્મ કહેવામાં વ્યવહાર ધર્મથી સંસારનો નાશ ન થાય. સમજાય છે? કાંઈ પરમાર્થ ધર્મથી સંસારનો નાશ થાય. કેમ? સંસાર એ વિકાર છે, રાગ ઉદય ભાવ એ સ્વભાવ ચિદાનંદ છે, એને આશ્રય જ સંસારનો અભાવ થાય. એમ ન બતાવતા ફક્ત પરદ્રવ્યની દયાના ભાવ આવે છે ને મેઘકુમારના અધિકારમાં આવે છે, જ્ઞાતા સૂત્ર છે ને એમાં આવે છે સાંભળમાં કે હાથીના જીવે એનો જીવની દયા પડી. હાથી હતો, હાથી સાંભળ્યું છે ને વર્ણન, મેઘકુમારનો જીવ હતો એ પૂર્વ ભવે હાથી હતો, ભગવાનના વખતમાં એમ કે શ્રેણી રાજકુમાર હતો. ઈ હાથીના ભાવમાં વનમાં પોતે રહેતો હાથી દા લાગ્યો, દા મોટો દા લાગ્યો, એટલે એક ઠેકાણે બધા જનાવરો એક જગ્યા ભેગા થવા માંડ્યા. ત્યારે કોઈ દા લાગે એમાં એ બધા ભેગા થતા થતા બાકી ફીચો ફીચ થઈ ગયો. એ સસલાયું માથી ઉપર, ધક્કા ધક્કી થાય ઉપર, ક્યાંય જીગ્યું ન મળે સસલાયું. એમાં આનો પગ જે હતો ને એને ખરજ લાગી રહ્યા હાથીને, ખીચો ખીચ એક જોજનનું માંડવું હતું, એક જોજનનું માંડવું સમજે ચકરવો, એ બધા ચાર બાર સાફ કરીને કરેલું માંડવું હાથીઓ. એમાં બધા ભેગા થયા, એમાં એક સસરો એમાં હોય ક્યાંય જગ્યો ન મળે આમ થી આમ ઠેલાય ખેલમ ઠેલા ચારી કરતી, એમાં પગ હાથી ઊંચો કર્યો ખુંજાળવા, એ જગ્યું મળીને બેસી ગયો. એ હાથી આમ પગ મુકતા કરી નજર કરી, ન કરી હતો તો બધું નજર કરી, કારણ કે ઓલે જાજા ઢોર હતા ખરા ને જાજા, એટલે એને નીચે આમ જોતા સસરો દેખ્યો પગ એમને મધર રાખ્યો, અને એમાં પાણાનું કંપાઈ જવાનું કંપ એવો પાર છે. એ પ્રાણી જીવની અનુકંપાથી સંસાર ઘટાડી દીધો, પડી જ કર્યો સાધુ ઘટાડ્યો છે એવું છે. ભગવાનભાઈ સાંભળ્યું છે ને? સાંભળ્યું છે એ વાત સાચી નથી. સમજાય છે? પરજીવની દયાના ભાવથી સંસાર નાશ થાય એ શાસ્ત્ર સાચા નથી એમ કે છે, એમ કહેવાનો આમાં આશય છે. ત્યારે બીજું લીધું, જો આ શાસ્ત્રમાં આમ કહ્યું છે, પણ ભાઈ દિગંબર સત્શાસ્ત્રો છે એમાં જેટલી પરદયાનો ભાવ છે એમાંથી એને પુણ્યબંધનું કારણ કહ્યું છે, અને પરંપરા મોક્ષનું કારણ કહ્યું એનો અર્થ કે છોડીને ચીર થશે, એ પોતે તો રાગ બંધનનું જ કારણ છે. અબંધ સ્વભાવ ભગવાન આત્મા જેમાં ભવ ને ભવનો ભાવ નથી, એવા આત્મ સ્વભાવને આશરે જ ભવનો અભાવ થાય, બાકી ત્રણ કાળમાં બીજી આશરે થાય નહીં. જાણું કાંઈ ભગવાન આત્મા એક સમયમાં જ્ઞાન ને આનંદ નું પૂર પ્રભુ આત્મા છે, જેના પ્રવાહમાં તો ભવના અભાવનો જ પ્રવાહ હોય, એમાં ભવ એમાં છે જ નહીં, ભવનો રાગે વસ્તુમાં નથી. એવી વસ્તુ ભગવાન આત્મા એનો આશ્રય કરતા જ ભવનો અભાવ થાય. એ સિવાય આ રાગ ને પુણ્ય દયાના આ દયા પાળી માટે ભવ નાશ થઈ ગયો એ શાસ્ત્રના કથનો સાચા નથી. સમજાણું કાંઈ? દાન, દાનમાં એ અધિકાર આવે છે, શ્વેતાંબરમાં વિપાક અધિકાર છે, વિપાક સૂત્ર દસ દુઃખ વિપાક દસ સુખ વિપાક. એ દસ સુખ વિપાકમાં એવા છે કે જે મુનિ તો હાચા લીધા છે લેનારા, સમજાને બાપી તો મને પાત્ર થઈ દીધા, પણ મુનિ હાચા લીધા ને, અને દેનાર છે મીઠા દ્રષ્ટિ છે, મા ધનાજ છે, આમ સિંહાસન ઉપર બધામાં મુનિ પધારે છે, જેઠે ઉતરી પગેલા બહુ આદર કરે, આદર કરીને આર પાણી આપે છે, એનાથી એને સંસાર નાશ છે એમ બતાવે છે, એ વાત સાચી નથી. સમજાય છે? કાંઈ દસ વિપાક અધિકાર છે, સુખ વિપાક નો અધિકાર, આખો વિપાક સૂત્ર છે, એમાં દસે બોલો મીઠા દ્રષ્ટિએ મુનિઓને હાર આપ્યા, સંસાર નાશ કર્યો, એવો પાઠ છે. એ વાત તત્વની નથી, એ સત્તત્વથી વિરોધ શાસ્ત્ર છે. સમજાણું કાંઈ જુગભાઈ? એ વાત આમાં કહી હતી, પછી એને ઓલા લઈ ગયા, જોવો કે હા અમે ઉપદેશ કીધી, બધાને કુશ શાસ્ત્ર કહે છે, આપણામાં એમ આવે છે ને કુશ, ભાઈ એમ નથી ભાઈ, એમ આવતું નથી બાપા, તને ખબર નથી ભાઈ, સર્વજ્ઞ સંતો ના કહેલા મહામુનિ ના કહેલા આવે છે ને, મહાસમણ પંચાસ શિખાઈમાં એમ આવે છે, પહેલી ગાથા મહાસમણે કહેલા કે પછી એમના અનુસારે મહાસંતો એ કહેલા, નિગમ્બર સંતો કુનકુંદ આચાર, પુષ્પા સ્વામી, સમર્થ ભદ્ર આચાર, નૈમિચંદ્ર આચાર, અમૃતચંદ્ર આચાર વગેરે મહાસંતો એ કહેલા, એમાં કોઈ ઠેકાણે સ્વદ્ર વિના આશ્રય વિના પરથી લાભ થાય મોક્ષ નો ધર્મ નો એમ વાત હોઈ શકે જ નહીં.
બરાબર
સમજાય છે? કાંઈ અને પરથી તો એની શાસ્ત્ર ને જે કેવું છે એ સમજતો નથી, તો એને પોતાને કુશાસ્ત્ર થઈ પડ્યા શાસ્ત્ર ના અર્થ કરનાર ને.
બરાબર
સમજાણું કાંઈ? વાંધા થી વાંધા જે છે કે એવું જે પરને દાન એમાં શુભ ભાવ હોય છે, શુભ ભાવ હોય છે, કેમ કે પરાશ્રિત વ્યવહાર સ્વાશ્રિત નિશ્ચય, તો પરાશ્રિત જેટલો ભાવ સાક્ષાત તીર્થંકર હોય એને આર દેવાનો ભાવ પણ શુભ છે, પણ એ જીવ સંતી ને એવો જ હોય એને, તો એને કારણે મુક્તિ ને પાત્ર થાય છે. સમજાણું કાંઈ? પણ મુનિ કે તીર્થંકરો સદમસમાં હોય ને આર દેવાનો ભાવ કોઈ બીજા કરે, એટલા ભાવ માત્ર થી ભવનો અભાવ, એ રાગ થી ભવનો અભાવ એમ હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ? એ રાગ ને કારણે દાન થી ભવનો અભાવ માને તો એ શાસ્ત્ર સત્ય નથી. શાસ્ત્ર એને સજ કહીએ કે જે વસ્તુ સ્વભાવ એક સમયનો વિકલ્પ સિવાયની ચીજ, એવી ચીજની દ્રષ્ટિ જ્ઞાન ને એનો આશ્રય કરતા ભવનો અભાવ થાય, એ કથન અનાદિ અનંત સત્ય સર્વજ્ઞાન ગર્ન વાત છે, એ કથનો શાસ્ત્ર છે. એથી વિરોધ કથન સમ્યક શાસ્ત્ર માં હોય નહીં, સમ્યક શાસ્ત્ર માં વિરુદ્ધ હોય જ નહીં. સમજાણું કાંઈ? મિથ્યા શાસ્ત્ર માં તો ખુલ્લી વાતો એવી હોય કે આ પ્રમાણે જો આમ દિદાન પરિસંભાવ પરિસંસાર કર્યો. સમજાણું કાંઈ? રમચંદજી પણ કોને એ વિચાર કરવા છે, મન કન શું છે, સત્ય જ્યાં પડ્યા એ પડ્યા ને એમાં અને ત્યાં થઈ ગયું. સમજાણો? એવા દાન અભયદાન દી તોય શું, પરને શુભાવ છે. રાખે જેવો અભયદાનમાં ભવનો અભાવ કીધો પદ્મનંદી 25માં જેવા લેખો આવે છે લોકો, પણ એ તો બીજી વાત છે. સંયક દ્રષ્ટિ પોતાના ભાન સહિત સમજાણું કાંઈ? સ્વાશ્રિત નિશ્ચય એટલે સત, પરાશ્રિત વ્યવહાર એટલે ઉપચાર. આ સિદ્ધાંતને સમજ્યા વિના બીજી રીતે કથન કર્યા હોય અને એને માને તો એ બધા કુશાસ્ત્ર નું જ્ઞાન છે ને. સમજાણું કાંઈ? મહાવ્રતાદિ શુભ ભાવ, જો મહાવ્રત છે એ પણ શુભ ભાવ પૂર્ણ છે, અણુવ્રત ને મહાવ્રત એ આશ્રવ છે તત્વાર સૂત્રમાં મોક્ષ આશ્રમમાં ઉમા સ્વામીએ કહ્યું છે. સત્વાર સારમાં અમૃતચંદ્રાચાર્ય એમ જ કહ્યું છે કે હવે અમે પુણ્યની વાત કરશું કે જે નિમિત્ત રૂપે સહાય રૂપે વ્રત હોય છે પાપની નહીં, પણ એ પુણ્યભાવ પુણ્યાશ્રવ છે. અહિંસા સદ્ગત બ્રહ્મચર્ય પરિગ્રહ અપરિગ્રહ પાંચ ભાવ મહાવ્રત સમજાય છે એ સ્વભાવ છે. વગેરે શાસ્ત્રના સ્વાધ્યાય પરતરફના લક્ષભાવો પણ સ્વભાવ છે. એનાથી નિર્જરા ને સંવાર કોઈ બી સત્શાસ્ત્રમાં કહેલા હોય જ નહીં. સમજાનું કાંઈ એના દાખલ આપે છે. ધોળમાં કહ્યું ધોળ અરે ભગવાન બાપુ એમ નથી ભાઈ, જય ધોળનો લાખો આપે છે. શુદ્ધ ઉપયોગ ને શુભ ઉપયોગ બેથી નિદ્રા છે, એ સિવાય કોઈ આધાર નથી. એનો અર્થ છે શુદ્ધ ઉપયોગ થી પુનપાપ બે નિદ્રા થાય, શુભ થી જરી અશુભ ની નિદ્રા થાય એમ ગણીને નિમિત્ત કયું છે. વસ્તુ શુદ્ધતાના આશ્રય વિના પુનપાપ ના બે ની નિદ્રા થાય નહીં, એનું નામ જ ખરી નિદ્રા છે. નિદ્રાની વ્યાખ્યા શક્તિ ની શુદ્ધતાની વૃદ્ધિ. શુદ્ધતાની વૃદ્ધિ ક્યાં સ્વભાવને આશરે થાય સમજાણું કાંઈ. એટલે સમ્યક શાસ્ત્રો એ ધવળાદી જય ધવળાદી એ તો એક યથાર્થપણે જે કહ્યું છે એ કહ્યું છે, એના અર્થો ના કરનાર ને ભૂલ થાય છે. સમજાણું કાંઈ. અને આ તો જેના શાસ્ત્રોમાં ખુલ્લી વાત મૂકી હોય પાંચ માવર નિદ્રાના સ્થાન છે એવું લખાણ છે સાણાંગમાં આજે સમજાય છે. પાંચ મહાવર્ત પોતે અહિંસા દીતી નિદ્રાના સ્થાન છે વાત જ ખોટી છે. પરાશ્રી જેટલો વિકલ્પ ઉઠે તે નિદ્રાને સંભર બિલકુલ હોય જ નહીં. કહ્યું હોય કોઈ દ્રવ્યશંકરમાં કે વ્યવહારથી અશુભ નિવૃત્તિ, એ તો વ્યવહારનું કથન છે. અશુભ થી નિવૃત્તિ થઈ છે અને વ્યવહાર સંભર ગયો છે, પણ દ્રષ્ટિ સમ્યક છે. શુભાશુભ બે વિકલ્પ તે આશ્રવ છે, એમાંથી જેટલો દ્રષ્ટિપૂર્વક અશુભ થી નિવૃત્તો તેને વ્યવહાર સંભાળ કયો છે, બીજો અર્થ હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ. એમ જેના શાસ્ત્રમાં ખુલ્લું મૂક્યું છે કે આ મહાવ્રતાદી પુણ્યાશ્રવ, તેનાથી તથા મુનિ ને હાર દેવાના સ્વભાવથી બોલો દાન આવ્યું ભાઈ ના પાતંદા સંસાર ટૂંકો થાય છે અથવા ઓછો થાય છે. આત્મા અહીં તો શું કહે છે કે કુમતિયાદી રચી સુતકો અભ્યાસ અથવા કપિલાદી રચી સુતકો અભ્યાસ એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જે શાસ્ત્ર આત્માના ચૈતન્યના શુદ્ધ ભાવના અંતર અવલંબન સિવાય જેટલા વિકલ્પ ઉઠે પુનના એ દ્વારા સંસારનો નાશ બતાવે એ શાસ્ત્ર બધા કુમતીના રચાયેલા કુશાસ્ત્ર છે.
બરાબર
સમજાય છે કાંઈ. સટાળ હાલે છે કપિલાદી રચી સુતકો અભ્યાસ તેરમું છે, તેરમો બે અર્થ છે એમાં. કુમતી આદિ રચી સુતકો અભ્યાસ કોઈ છે કારણે કપિલાદી લખ્યું છે, કોઈ છે કારણે કુમતી ને લખ્યું છે. કુમતી થી લખાયેલા એટલે કે જેમાં સમ્યક જ્ઞાન ચૈતન મૂર્તિ ભગવાન એના આશ્રય દ્રષ્ટિ એને આશ્રય જ્ઞાન એને આશ્રય ચારિત્ર એ સિવાય પરાશ્રય જ્ઞાન પરાશ્રય રાગ વ્રત આદિ ને પરાશ્રયનો શ્રદ્ધા એનાથી જન્મ મરણનો અંત લાવે એવી વાત ક્યાંય કઈ હોય તો એ સુશાસ્ત્ર નથી. સમજાય છે કાંઈ. અથવા ઘણી વાત ગઈ ઘણી ઉપદેશ લેવાના શુભાવથી ધર્મ થાય વગેરે વિપરીત કથન છે. એ કોણ કહે છે? એ વર્તમાન એક પંથ છે એવો કે એ ઉપદેશ કરીએ તો આપણે ધર્મ થાય. ઉપદેશ કરવો એ ધર્મ, ઉપદેશ તો વાણી જળ છે, સમજાય છે કે તેરા પંથમાં એમ છે. સ્થાનક વાસીનો એક તેરા પંથ ભાગ છે ને તુલસી, એ લોકોનો એવો અભિપ્રાય છે કે ઉપદેશ થી નિર્દરા થાય છે, ધર્મ થાય છે એમ કે છે. બીજો જી કોઈ એને મારતો હોય તો બચાવો એમ ન કહી, પણ ઉપદેશ દેવો એને. ભાઈ કોઈ જીવને મારવો એ ઠીક નથી વગેરે, એ ઉપદેશ થી ધર્મ થાય, ઉપદેશ દેનાર ને ખોટી વાત છે. ઉપદેશ એ વાણીની ક્રિયા છે, એનાથી આત્માને ધર્મ બિલકુલ થાય નહીં. ઉપદેશ દેવા કાળે વિકલ્પ જે ઉઠે છે એ પણ પુનબંધ છે, એનાથી પણ સ્વને આત્માને ધર્મ થાય નહીં. સમજાણું કાંઈ? પણ જે કોઈ એમ માને કે શાસ્ત્રમાં મનાવે, શાસ્ત્રને માને કે ઉપદેશથી બીજા જેવોને ઘણો લાભ થાય તો આત્માને લાભ થાય ધર્મનો, બિલકુલ ખોટી વાત છે. સમજાણું કાંઈ? હે, કોને થાય?
એમને પોતાને થાય
નહીં તો એની પોતાને પર્યાય ને લઈને થાય છે. એ મારે ભગવાન નો જુદી જાત નો છે ભાઈ. આ તો સર્વજ્ઞ પરમાત્મા ના પેટ છે, જીણી વાતો છે. સમજાણું કાંઈ? વાણી નીકળે તો સ્વતંત્ર જળ છે, એનો આત્મા કરતા છે. અને વાણી નીકળી એટલે આ માને જ્ઞાન થયું એમ છે? એ તો આત્મા જ્ઞાન મૂર્તિ, એને એ સમય નું જ્ઞાન પર્યાય થાય છે ત્યારે વાણી ને નિમિત્ત કહેવાય છે. વાણી થી જ્ઞાન થતું બધાને હરખું થવું. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકર દેવ ની દીવધોની સાંભળનારા ઘણા હોય છે, બધાને હરખું જ્ઞાન થાય છે. કેમ? વાણી તો એક પ્રકારની નીકળે છે. ગંધર્વ ને ચૌદ પુરુષ નું જ્ઞાન બાર નું થાય, બીજાને કઈ થઈ જાય. સમજાય છે? આ શું કહેવાય, પ્રહલાદ, પ્રહલાદ નહીં, હું પ્રદ્યુમન, રુક્મણી નો પુત્ર, એ જયારે ખોવાઈ ગયો, નારદ પૂછવા ગયા હતા ભગવાન ને, સિમંદર ભગવાન ત્રિલોકનાથ બિરાજે છે મહાદેવ ક્ષેત્ર માં અત્યારે, પરમેશ્વર બિરાજે છે તીર્થંકર અત્યારે, કોણ? સિમંદર પ્રભુ અત્યારે બિરાજે છે. આ ચોવીસ તીર્થંકર તો મોક્ષ પધાર્યા, એને બે નથી તો સિદ્ધ છે, પણ મહાવીર ક્ષેત્રમાં અત્યારે સિમંદર ભગવાન આદિ વિસ્તીર સંઘર શરીર પણ મોજૂદ છે. ત્યાં ઇન્દ્રો જાય છે વાણી સાંભળવા, ભગવાન નહીં સામાયિક મહાદિના લીતા, કોને ખબર છે ક્યાં લીતા છે. ભગવાન બિરાજે મહાવીર ક્ષેત્રમાં, એ વાણી નીકળે છે, ઇન્દ્રો સાંભળવા જાય છે. સમજાય છે? છતાં સાંભળનાર ને બધાને હરખું જ્ઞાન થતું નથી. કેમ? કે વાણી થી તત્વ જ બધાને હરખું થવું જોઈએ. એના પોતાની યોગ્યતા જેટલી લાયકાત છે એટલું એને જ્ઞાન થાય, ત્યારે એટલા પ્રમાણમાં વાણી ને નિમિત્ત કહેવાય.
બરાબર? હા
હા, જીતરાગ ની ધ્વનિ નીકળે છે, પરમેશ્વર ની ઓમ ધ્વનિ. બાર જાતની સભા છે, નાગ વાઘ દેવો દેવ ક્રોડો સભામાં બિરાજે છે. ભગવાન મહાવીર પ્રભુ હતા ત્યારે પણ સભામાં કરોડો દેવ દેવીઓ આવતા સાંભળતા, કે બધાને હરખું થતું ખરા સંયમ. ત્યારે એ વાણીને કારણે જ્ઞાન નથી, એની પોતાની યોગ્યતાને કારણે. વાણી એક ધોધ નીકળે છે ધારે આંખો, જેને બાર અંગનું જ્ઞાન થયું એને બાર અંગના જ્ઞાનમાં એ નિમિત્ત કહેવાનું. શું કહેવાય? કીધું પ્રદ્યુમન, નારદ પૂછવા ગયા તો નારદ ને એમ ભગવાન એમ મને કહે છે કે એને એમ કે ભગવાન કે રુક્મણી નો પુત્ર હો વળે આવશે એને ઘડી. ભગવાન ની વાણી માં કઈ હું જુદું નથી આવતું, ભગવાન ની વાણી તો એ કરે ઓમ ધ્વની છૂટે, ઈચ્છા વિના વિતરાગ છે તો કેવડી છે ને રાગ હતો નથી. એ નારદ ને એમ થયું કે રુક્મણી નો પુત્ર હો વળે આવશે એમ ભગવાન કહે છે, એને એ જાતના ઉઘાડમાં એટલું નિમિત્ત થયું. સમજાણું કાંઈ? વાણી નિમિત્ત ક્યારે કહેવાય? જેને જેટલી યોગ્યતા પ્રગતિ એટલા જ્ઞાન એ નિમિત્ત કહેવાય. એ તો આખો પ્રશ્ન ગણધર ને બારંગ નું જ્ઞાન તો બારંગ માં નિમિત્ત કહેવાનું, બોલે આટલું કહ્યું છું ભગવાન માણી એટલામાં નિમિત્ત કહેવાની. એમાં વસ્તુ સ્વતંત્ર સિદ્ધ થાય છે કે આને લઈને સાહેબ સિદ્ધ થાય છે, સમજાણું કાય? એટલે કોઈ ઉપદેશ ના વાણી થી આત્માને લાભ થાય માને એ, અથવા શાસ્ત્ર માં એ બાને મનાવે એ કુશાસ્ત્ર છે, સમજાણું કાય? પોતાને તો જેટલો આત્મા શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ માં દ્રષ્ટિ માં લીધો છે એની જેટલી એકાગ્રતા વર્તે એને લાભ નું કારણ છે. વિકર પૂછો એ પણ આત્માના ધર્મ ને એકાગ્રતા નું કારણ નથી, સમજાણું કાય? નતું કયું કીધું એ બાકી ની સાલ માં કરે તે તારે, એવું સૂત્ર મૂક્યો હતો ત્યારે એવું લાવ્યો કે એમ નહીં મારે એમ કર લખાવો અહીંયા કે તારે કે તરે, કોને ગોતવા જવા? બાકી ની સાલ માં વઢવાણ માં આપડે પોપટભાઈ છે ને એને લખેલું વ્યાખ્યાન ઉપર, બાકી ની સાલ 40 વર્ષ થઈ ગયા વ્યાખ્યાન ચાલતો સુંદર વરા ના પાછા ના પાછમાં વઢવાણ તારે તે તરે બોલો કહેવાય, લખવાનું તરે તે તારે લખ્યું થઈ ત્યાં સુખલાલભાઈ છે વકીલ કંદો કંદો જતા વઢવાણ માં એ વકીલ આવ્યા મારા એમ નહીં કે તારે છે તારે, કીધું કોટલા ને ગોતવા જવા ભાઈ તારે, બીજો નહીં તરે તો આત્માનું પોતાનું તરવું એવું જાય વાણી ન હોય, સમજાય છે કઈ? વકીલ હતા, વકીલે તર્ક કરવો ને કઈ તર્ક કરવો છે, સુખલાલભાઈ અહીં તર્ક નો હાલે વાત કીધું એ તો બચારો એમ એ તો સાધવાની છે વાત કરતી, આમ તો અમારો તો પ્રેમ હોય ને બધાના ખા બધાને પ્રેમ હતો ને કોઈને બોલે શ્રદ્ધા ઉપર નહીં પણ એમ કે એમ કે આમ જાણે કઈ વકીલ ખરો તર્ક કરો એમ, બીજા એક પણ પ્રાણી ન કરે આત્મારથી પોતાના જ્ઞાન ધ્યાનમાં રહીને કેવો પાણી મોક ચાલ્યા જાય, વિકલ્પ એ ન હોય કહેવાનો ને ભાણીએ ન હોય થી કરીને લાભ અટકી જાય એમ છે નહીં. આ બીજાની અપેક્ષાએ વાત કરી છો આયોલા તેરાપન થી એ માને છે, એ લોકો ઉપદેશ દેવો એ ધર્મ છે એમ એ માને છે, નિર્દ્રાસ એમ માને છે, એ અપેક્ષા લખેલું ત્યારે અમારા શાસ્ત્ર માંથી તો એમ નથી ભાઈ એમ કહેલું એના માંથી કહેલું છે, વ્યાખ્યાનમાં ઘણી વાર આવ્યું હોય ને એમાંથી કોઈ લખાઈ ગયું છે, એમાં વિપરીત કથન તે શાસ્ત્રો એકાંત અને અપ્રસ્તુત હોવાથી કુશાસ્ત્ર છે એ હાથા શાસ્ત્ર કહેવાય નહીં, કેમ કે તેમાં પ્રયોજન ભૂત સાત તત્વનું યથાર્થપણું નથી, જ્યાં એક તત્વની ભૂલ હોય ત્યાં સાતે તત્વ ભૂલ હોય એમ સમજવું, એ વાત કરી હતી એકવાર ખૂબ સારી, સમજાય છે? એક તત્વની સંબર નિદ્રાની ભૂલ થાય ત્યાં આશ્રવ કેટલો હોય વધારે સમર હોય તો આશ્રવ થોડો હોય એનું પણ એને ભાન ન હોય, એની સંબરનો આવડો થોડા સમરથી કેવળ પામે તો કેવળ પણ એનું ભાન નથી, એને હાથી તત્વનો ખ્યાલ ન હોય, એક તત્વની ભૂલથી હાથી તત્વનો ખ્યાલ નથી એવી ઘણી વાત છે ભાઈ, સમજાય છે કાંઈ? એવા તત્વના કુશાસ્ત્રો કહેનારાનો અભ્યાસ કરવો, ખરાબવું, કરતાને અનુમોદન કરવું, ભણવું, ભણાવવું, વાંચવું, વંચાવવું એ બધું કુશાસ્ત્ર જ્ઞાન કહેવાય. કેવા કુશાસ્ત્ર છે? તો હે કુબૂત બહુ દેન ત્રાસ, બહુ દેન ત્રાસ, ઘણો ત્રાસ દેવાનો મિથ્યા જ્ઞાન નું ફળ છે, માટે ધર્માર્થીઓએ કુશાસ્ત્ર નું જ્ઞાન છોડી દે, સુશાસ્ત્ર નો અભ્યાસ કરવો એ વાત અહીંયા કહેવા માંગે છે.